વાહ,
પાનું સિત્યાવીસ પણ આવી જશે, પેલું છેલ્લે બધું આવી જશે, બધું આવી જશે. કારણ કે ગુરુદેવે બહુ રિપીટેશન કર્યું છે આમાં, ફરી ફરીને એક ને એક વાત 38 વખત કરી છે, 38 ટાઈમ્સ. આ પકડાવું બહુ મુશ્કેલ, આ જાણવાનો નિષેધ છે. કરવાનો તો નિષેધ કર્યો, પણ હવે પરિણામને જાણવાનો નિષેધ કરો, એ વાત અપૂર્વ છે. હજમ થયું મુશ્કેલ, હજમ જ ન થાય. કરવાનો નિષેધ એ તો બેસે કે સ્વતંત્રપણે પર્યાય એના સટકારકથી થાય છે, તો એમાં ભગવાન આત્મા એને કરે તો થાય એમ ન હોય, સ્વયં થાય છે. થતા પરિણામને માત્ર જાણવું, કરવું નહીં. એટલે હવે એક લેસનમાં પાર થયો, પણ બીજો લેસન હવે આપે છે કે તારા પરિણામને જોવાનું બંધ કરી દે. એટલે જ્ઞાનનો નિષેધ છે. જ્ઞાન એટલે જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન, એટલે વ્યવહાર જ્ઞાન. આ વ્યવહાર જ્ઞાનનો નિષેધ છે, કેમ કે પર્યાયને જાણે જે જ્ઞાન, એ જ્ઞાનના અંશને વ્યવહાર કહેવાય, અને અભેદને જાણે એનું નામ નિશ્ચય કહેવાય. ભેદને જાણે જે જ્ઞાન, એનું નામ વ્યવહાર, અને અભેદને જ્ઞાન જાણે એનું નામ નિશ્ચય અથવા દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્યને જાણે જ્ઞાન, એનું નામ દ્રવ્યાર્થિક નહીં. પર્યાયને જાણે જ્ઞાન, એનું નામ પર્યાર્થિક નહીં. હવે અહીંયા જાણવાનો નિષેધ,
જાણવાનો નિષેધ
એટલે શું?
નહીં,
પરિણામને ન જાણવાનું, જાણવાનું બંધ.
હા,
આત્માને નહીં, આત્માને જાણવું. આ હા કહે છે 27 પાનું વચલો પારો. આહા કહે છે, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, અર્થાત પોતાની પર્યાયનું લક્ષ્ય જ છોડી દઈને, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકન કર. શું કહ્યું આ? કે જ્યારે પર્યાયને જોનારી પર્યાર્થિક દ્રષ્ટિ બંધ કરી, તો હવે કોઈ જોનારી દ્રષ્ટિ રહી છે કે નહીં? તો કહે છે, દ્રવ્યને જોનારી દ્રષ્ટિ રહી છે. કહ્યું ને કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. આહા, આ દ્રવ્યાર્થિક નહીં છે, તે જ્ઞાન છે, તે ઉઘાડેલું જ્ઞાન છે. છે તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાય પર્યાયને ન જોતા દ્રવ્યને જુએ છે. જો આ એક મુદ્દાની વાત. આહા, આ દ્રવ્યાર્થિક નહીં છે, તે છે તે જ્ઞાન છે, તે ઉઘાડેલું જ્ઞાન છે. આ દ્રવ્યાર્થિક નહીં, હો પર્યાર્થિક નહીં, નહીં જે દ્રવ્યને પ્રસિદ્ધ કરે એવું જે જ્ઞાન છે, તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાય કે ને આત્માને જોનારી પર્યાય, એમ પર્યાય, પણ તે જોનારી પર્યાય પર્યાયને ન જોતા દ્રવ્યને જુએ છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે, પણ જ્ઞાન સર્વથા બંધ થયું નથી. જ્ઞાન તો ઉઘડેલું છે, અને તે દ્રવ્યને જાણે છે. લ્યો આવી વાત ભાઈ, આ તો ત્રણ લોકના નાથની દિવ્ય વાણી છે. આહા ભગવાન, તું સામાન્ય વિશે સ્વરૂપ છો. લ્યો આવી વાત ભાઈ, આ તો ત્રણ લોકના નાથની દિવ્યવાણી છે. કેટલું ગુરુદેવ ધ્યાન ખેંચે છે જગતના પ્રાણી ઉપર, કે આ ત્રણ લોકના નાથની વાણી છે, ધ્યાન રાખજે. આ કોઈ સાધારણ વસ્તુ તને મળી નથી, તારા કાન ઉપર કોઈ સાધારણ વાત નથી આવતી. આ તો ત્રણ લોકના નાથની દિવ્યવાણી છે. આહા ભગવાન, તું સામાન્ય વિશેષ સ્વરૂપ છો, ત્યાં તારા વિશેષમાં પરને જાણવું એ કઈ છે નહીં, કેમ કે ત્યાં તો એ પોતાની પર્યાય જ જણાય છે. તો કહે છે, એ જે પર્યાય જણાય છે તેને જોનારું પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે. તો હવે જયારે પર્યાયને જોનારું ચક્ષુ સર્વથા બંધ કર્યું તો જોનારું અન્ય કોઈ જ્ઞાન ચક્ષુ રહ્યું કે નહીં? તો કહે છે કે દ્રવ્યને જોનારું જ્ઞાન ચક્ષુ પ્રગટ ઉઘાડરૂપ છે. કહ્યું ને કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો, પર્યાયને જોનારી આંખ સર્વથા બંધ કરી છે, પણ દ્રવ્ય સામાન્યને જોનારું જ્ઞાન તો ઉઘડેલું જ છે. જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે છે. કેમ કે પોતે જાણનારો છે ને, જાણનારની પર્યાયમાં અંધારું થઈ જાય અર્થાત જાણવાનું જ બંધ થઈ જાય એવું તો કોઈ દી છે નહીં. એટલે માત્ર વિષય બદલે છે, જાણવાની ક્રિયા તો ચાલુ રહી. હવે જે પર્યાયમાં જાણવાની ક્રિયા હતી એ ક્રિયા ચાલુ રહી, પણ જે જાણવાની ક્રિયાનો વિષય માત્ર ભેદ હતો. જ્ઞાનની પર્યાય માત્ર પર્યાયને જાણતી હતી, ભેદને જાણતી હતી, ખંડને જાણતી હતી, એને વિષય બદલાયો. જાણવાની ક્રિયા રહી ગઈ પણ ક્રિયાનો જાણવાની ક્રિયાનો વિષય બદલી ગયો. જ્ઞપ્તિ ક્રિયા રહી પણ એનો વિષય બદલી ગયો. જ્ઞપ્તિ એટલે જાણવાની ક્રિયા, ક્રિયા તો રહી ગઈ, એનો જે વિષય ભેદ હતો એનો વિષય બદલીને અભેદાત્મા આવી ગયો. બસ વિષય બદલો એટલે જ્ઞાનની ક્રિયાનો અભાવ નથી થતો, પણ માત્ર ક્રિયાનો વિષય બદલતા એનું નામ બદલી ગયું. જ્ઞાનની પર્યાય તો રહી, જ્ઞાનની પર્યાયમાં ક્રિયા તો થઈ, પણ એનો જે વિષય પર્યાય પર્યાયને જાણતી હતી, પર્યાય ભેદને જાણતી હતી, ખંડને જાણતી હતી, ખંડ જ્ઞાનને, એ જ્ઞાનની ક્રિયા, એ જ્ઞાન હવે આત્માને જાણવા માંડી. એટલે જ્ઞાનની ક્રિયા રહી, વિષય બદલો, વિષય બદલો એટલે જ્ઞાનની ક્રિયાનું નામ બદલી ગયું. ભેદને જાણતું તો જ્ઞાન, ત્યારે એ જ્ઞાનની ક્રિયાનું નામ હતું વ્યવહાર નહીં. હવે એણે જ્ઞાને વિષય બદલાયો, પોતાના શુદ્ધાત્માની સન્મુખ થઈને આત્માને જ્યાં પ્રસ્થિત કર્યો ત્યાં જ્ઞાનની ક્રિયાનું નામ નિશ્ચય નહીં થઈ ગયું, અથવા શુદ્ધ નહીં થઈ ગયું, અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થઈ ગયું. વિષય બદલો માટે નામ બદલી ગયું. જ્ઞાન તો રહ્યું જ, વિષય બદલો, જ્ઞાને વિષય બદલાયો. જે જ્ઞાન ભેદને જાણવા રોકાતું હતું એ જ્ઞાન અભેદને જાણવા આવી ગયું. ખલાસ. એટલે એ જ્ઞાનની પર્યાય નામ દ્રવ્યાર્થિક નહીં પડ્યું. તો કહે છે કે દ્રવ્યને જોનારું જ્ઞાન ચક્ષુ પ્રગટ ઉઘાડરૂપ છે. કહ્યું ને કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો, પાનો 28 વચમાં, પર્યાયને જોનારી આંખ સર્વથા બંધ કરી છે, પણ દ્રવ્ય સામાન્યને જોનારું જ્ઞાન તો ઉઘડેલું જ છે. જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે. કેમ કે પોતે જાણનારો છે ને, જાણનારની પર્યાયમાં અંધારું થઈ જાય અર્થાત જાણવાનું જ બંધ થઈ જાય એવું તો કોઈ દી છે નહીં. આહા, કહે છે પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને પ્રભુ આમ કહીને શું કહેવું છે આપને? આહ, કેટલો કહેતા કહેતા એને પ્રમોદ આવ્યો કે આમ કહીને, પ્રભુ આમ કહીને શું કહેવું છે આપને, આપને શું કહેવું છે, એટલો આપને શું આ કહેવાનો, અમને કહેવાનો ભાવ આવી ગયો એમ. એમ કે શુદ્ધ ત્રિકાળી આત્મદ્રવ્યને જોવું છે ને તારે, તો તે જાણવું પર્યાયમાં આવે છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. મતલબ કે પર્યાયને જોનારો જ્ઞાનનો અંશ સર્વથા બંધ થઈ જતા અંદરનો જ્ઞાનનો પર્યાય કે જે એકલા દ્રવ્યને જાણે છે તે ઉઘડી ગયો છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ ગયું અને અંતરંગ અભિમુખ અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થયું, જે અનંતકાળથી નહોતું પ્રગટ થયું. દ્રવ્યાર્થિક ની ચક્ષુ બંધ હતી એ દ્રવ્ય એ ઇન્દ્રિય જ્ઞાન બંધ થયું એટલે અતિન્દ્રિય જ્ઞાન ઉઘડી ગયું. તો તે વડે દ્રવ્ય ને ભાળ. દેખ, હવે આવી વાત સાંભળવાય મળે નહીં એટલે એકાંત છે એકાંત છે એમ રાડો પાડે. પણ બાપુ આ સમ્યક એકાંત છે. ભાઈ આ તારા ઘરની વાત છે. સંતો કહે છે નારકપણું તિર્યંજપણું મનુષ્યપણું દેવપણું અને સિદ્ધપણું એમ પાંચ પર્યાયો કીધીને એ પર્યાયો સ્વરૂપ વસ્તુને જોવાની પર્યાયની આંખ બંધ કરી દે. ગજબ વાત છે ભાઈ. કહે છે સિદ્ધને સિદ્ધ પર્યાયને જોવાની પર્યાય આંખને બંધ કરી દે. પોતાને વર્તમાન તો સિદ્ધ પર્યાય નથી પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધ પર્યાય થવાની છે. તો કહે છે સિદ્ધ પર્યાયને પણ જોવાની પર્યાય આંખ બંધ કરી દે. વંદી તો સવે સિદ્ધે એમ સમયસારમાં છે ને ત્યાં સર્વસિદ્ધોને જ્ઞાનની પર્યાયમાં સ્થાપ્યા છે. અહીં કહે છે ભગવાન સર્વસિદ્ધોને જાણનારી જે પર્યાય તે પર્યાય જોવાની પર્યાય આંખ બંધ કરી દે. જુઓ બીજા પર પદાર્થ જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાનની પર્યાયને જાણવાનું બંધ કરી દે એમ ન કહેતા આગળ વધીને જે સિદ્ધ પર્યાય તારી જ્ઞાનની પર્યાયમાં જણાય છે એ પર્યાયને જાણવાનું બંધ કરી દે. બહુ ઊંચી વાત. હવે આમાં આમાં ક્યાં ભાઈ પત્તો ખાય. આ આ જે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ બહુ વિરલાને થાય છે. લાખો કરોડોમાં કોક જીવ સમ્યક દર્શન પામે છે એનું કારણ આ છે. આ સૂક્ષ્મ સુધી પહોંચે નહીં અને ક્યાંય ને ક્યાંય અટકી જાય અને સંતોષ માની લઈએ કે ધર્મ થઈ ગયો થઈ રહ્યો. અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો, અહો આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે. શું કહીએ, જેવું હવે પોતે કહે છે જેવું ઊંડું ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. આહા, એને ભાવમાં તો કેટલા ઉછાળા આવે છે. આનો સ્વાધ્યાય કરતા એ પોતાનો સ્વાધ્યાય કરે છો. આ પોતાનો સ્વાધ્યાય પોતાનું ઘૂંટે છે. નહીં નથી કરી શકતા. જેવું ઊંડું ભાસે છે, શું કહીએ, જેવું ઊંડું ભાસે છે તેવું ભાષામાં આવતું નથી, આવી શકે નહીં. ભાઈ બીજા કોઈ એમ અભિમાન કરે કે આ અમને આવડે છે અમે આ વાંચ્યું છે તો ગર્વ ઉતરી જાય એવું છે. કહે છે ભાઈ તારી પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે. છતાં જોવાનું રહેશે તો ખરું. પર્યાયને જ્યાં જોવાનું સર્વથા બંધ કર્યું એટલે તરત જ દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું. લ્યો આ પુરુષાર્થ, આનું નામ પુરુષાર્થ. શુદ્ધ આત્માને અભિમુખ થઈને જાણવો એનું નામ પુરુષાર્થ. સ્વભાવ વાત થઈ. પુરુષાર્થ કોને કહેવાય કે જે જ્ઞાન પોતાના સ્વભાવને અભિમુખ થઈને જાણે એનું નામ પુરુષાર્થ. સ્વીકાર કરવો કે હું આવો છું બસ. જગત આખું કરવાને પુરુષાર્થ માને છે. આ કહે છે કે જેવો પરમાત્મા અકર્તા છે જ્ઞાયક એને જાણ એટલે એનું નામ સમ્યક પુરુષાર્થ. કહે છે ભાઈ તારી પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે. છતાં જોવાનું રહેશે તો ખરું. પર્યાયને જ્યાં જોવાનું સર્વથા બંધ કર્યું એટલે તરત જ દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું. લ્યો આ પુરુષાર્થ. આ પોતાના પુરુષાર્થ વડે ઉઘડ્યું છે હો તો તે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું તિર્યંજપણું મનુષ્યપણું દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા ભાષા જોઈ. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા એટલે કે પર્યાયો પાંચ છે અને છતાં એક જીવ સામાન્ય પાંચોમાં રહેલો છે. પાંચેમાં એક રહેલો છે. બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહીં. બહારના પદાર્થો તો પર્યાયમાં છે જ નહીં. તેથી દેવગુરુ શાસ્ત્ર તથા સિદ્ધોને પણ કાઢી નાખ્યા. કેમ કે એમાં તો આત્મા છે જ નહીં. એ આત્મા સામાન્ય છે તો તારા પાંચ પ્રકારના પરિણામ છે એમાં સામાન્ય રહેલો છે, પણ પર પદાર્થમાં સામાન્ય પદાર્થ ક્યાં છે? એમ ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા એમ. એટલે પરમાં તો આત્મા રહેલો નથી, દેહ મન વાણીમાં નથી, કુટુંબ પરિવારમાં નથી, પૈસામાં નથી, દેવગુરુ શાસ્ત્રમાં પોતાનો આત્મા નથી. એટલે ત્યાં તરફ તો જવાનું કઈ પ્રશ્ન જ નથી. હવે એક એ છે કે જેમાં સામાન્ય પદાર્થ રહેલો છે એવી જે પાંચ પર્યાય ક્રમે ક્રમે થાય છે એ પર્યાયમાં રહેલો સામાન્ય છે, પણ એ પર્યાયને જોવાનું જો બંધ કર તો એમાં રહેલો આત્માના દર્શન થશે. જો પર્યાયમાં અટકો જાણવા તો સામાન્ય છે ખરો છુપાયેલો, પણ તને મગજમાં નજરમાં નહીં આવે. કેમ કે તારી નજર બીજે ગઈ. હવે જોવા છે મોહનભાઈને. રાજેશ કે મારે મોહનભાઈને જોવા છે. હવે રાજેશ જોવે છે દેવસિંહભાઈની સામે અને કે દેવસિંહભાઈની ભાઈ મને મોહનભાઈ દેખાતા નથી, પણ મોહનભાઈ છે આ રૂમમાં છે કે મને દેખાતા નથી, તો પણ તું રાજેશ ક્યાં નજર કરે છે? અમે નજર કરું છું. અરે એ તો દેવસિંહભાઈ છે. હે હા એ તો દેવસિંહભાઈ, આ મોહનભાઈ. નજર ફરી ગઈ, નજર જ્યાં ફરી ત્યાં મોહનભાઈ દેખાણા.
મોહનભાઈ દેખે છે તો એ આંખ ઉગડી ગઈ, નોલી આંખ
બંધ થઈ ગઈ. હા પછી એને પૂછે કે મોહનભાઈ, મોહનભાઈ જણાય છે તને? તો કે હા જણાય છે. તો કે આ ખંડ માં બીજું કોણ કોણ જણાય છે? કે બીજું કોઈ જણાતું નહીં. જો એમ કે મોહનભાઈ પણ જણાય છે અને દેવસિંહભાઈ પણ જણાય છે તો મોહનભાઈ જણાતા નથી, એ ખોટો છે. અજબ ગજબ ની વાત છે, અસાધારણ છે, અસાધારણ છે. અને અસાધારણ ભાવ દ્વારા એને વર્ણન કર્યું છે. એને બહુ ચિત્તની પ્રસન્નતાથી માલ આપ્યો છે, બહુ પ્રસન્નતાથી. ઉમળકો એ વખતે એને કહેવાનો ઉમળકો આવી ગયો છે.
43 વર્ષમાં આવી વસ્તુ
પહેલી વાર. ત્યાંના રહેનારાઓને મેં પૂછ્યું, મેં જયારે આ વાંચ્યું ને હમણાં ટેપ મગાવીને પછી ત્યાંના રહેનારાઓ 45 વર્ષના એને પૂછ્યું કે આ પ્રવચન સારની 114 ગાથાના જે વ્યાખ્યાનો આવ્યા એવા પૂર્વે 4-5 વખત વંચાઈ ગયું છે. મેં કહું આનો ખુલાસો પૂર્વે કોઈ વખતે આવી ગયો છે તો હું એ ટેપ મગાવું. સમજી ગયા? મેં તો આ મગાવી લીધી હતી, પણ ઓલી બીજી મગાવું. તો કે ના, કે આવો ખુલાસો જ નથી આવ્યો. એટલે 43 વર્ષે એના અનુભવનો નિચોડ જતા જતા આપી ની ગયા છે. આ ટેપ તો વખતો વખત સાંભળવા જેવી છે. ટેપમાં તો હજી પાસ ઓન થઈ જાય, પણ આ પુસ્તક તો ફરી ફરીને તમે વાંચ્યા જ કરો. અને તમારો ઉપયોગ બીજો હોય તો પકડાય નહીં ઓલી વાત. અને આ ફરી ફરીને તમે વાંચો ના પકડાય. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા. જો આત્મા પોતાના પરિણામથી બહાર રહેતો જ નથી. ભગવાન જે આત્મા છે એ નવ તત્વમાં છુપાયેલો છે, પણ નવ તત્વથી બહાર નથી. નવ તત્વ એ આત્માના પરિણામ છે, નવે તત્વ આત્માના પરિણામ છે. એમાં અહીંયા પાંચ પરિણામ લીધા, પાંચ પરિણામમાં નવ તત્વ આવી ગયા. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે, નર નારક આદિ તિર્યંત ને આ પાંચ સિદ્ધ પર્યાય, પાંચે ગતિની, પાંચે ગતિની, ચાર ગતિ ને પંચમ ગતિ, પાંચ ગતિ. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા. એક જો ઓમાં પાંચ પર્યાયના વિશેષણ પાંચ અને સામાન્ય આત્માનું વિશેષણ એક, બરાબર ને?
પાંચેમાં એક વસ્તુ એક છે.
આત્મા પાંચ રૂપ નથી, આત્માના પાંચ રૂપ નથી. આજે પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા. એક જીવ સામાન્યને અવલોકનારા એમ વાત છે. અવલોકનારા એટલે જાણનારા, દેખનારા. તો ત્યાં એ અવલોકનારી જાણનારી પર્યાય તો રહી, તે રહીને અવલોકનારો દ્રવ્યાર્થિક નહીં છે, તે પર્યાય જ છે. પણ તે પર્યાયને અવલોકતો નથી, દ્રવ્ય સામાન્યને અવલોકે છે એમ વાત છે. ભગવાન આત્માને જે પ્રસિદ્ધ કરે છે ભાવશુદ્ધ જ્ઞાન, એ ભાવશુદ્ધ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે કે આ હું છું. પણ એ ભાવશુદ્ધ જ્ઞાન ભાવશુદ્ધ જ્ઞાનને જાણવાનું બંધ કરી દીધું છે. એને જાણવાનું બંધ કર્યું ત્યારે તો ઓલો જણાયો. જેના દ્વારા જણાય છે એ નથી જણાતું, પણ જેનો વિષય છે એ જ જણાય છે. આ ધ્યાનનો વિષય છે, આ એકાગ્ર થવાનો વિષય આપે છે. આ ધ્યેયની સ્પષ્ટતા છે. ભાઈ આવું કોઈ દી સાંભળ્યું ન હોય એટલે નવું લાગે, પણ આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી આત્માને સ્પર્શી નાખે એવી વાત છે. એટલે સાંભળનારને આત્માનો અનુભવ થઈ જાય, આત્માને સ્પર્શી નાખે. વાત સાંભળતા સાંભળતા કદાચ લાયકજી હોય તો અહીંયા નિર્વિકલ ધ્યાનમાં આવી જાય એવી વાત છે. એમાં પોતે કહે જ ને, આત્માને સ્પર્શી નાખે એવી વાત છે. પ્રશ્ન, એક જીવ સામાન્યને અવલોકનારા એમ કીધું ત્યાં એ સામાન્ય શું છે એવો એક પ્રશ્ન થાય. સમાધાન, સામાન્ય એટલે કાયમ એક રૂપ રહેનારી, બદલા વિના રહેનારી આત્મવસ્તુ. અસ્થિ તરીકે બદલા વિનાનું, કાયમ રહેનારું, અખંડ એક રૂપ જે ત્રિકાળી આત્મદ્રવ્ય તે સામાન્ય છે. હવે આ વાણિયા બિચારા આખો દી વેપાર ધંધામાં ગરી ગયા હોય એટલે આવું ઝીણું પડે અરુણભાઈ જવાને, પણ ભાઈ આ તો ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની વાત છે. પણ ભાઈ આ તો ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની, આત્માના કલ્યાણની આત્માના હિતની વાત છે. હા હા હા, નિહાળ થઈ જાય એ વાત. પાનુ 32 કહે છે, વિષયોને અને પરચીજ દેવગુરુ આદિને જોવાનું તો દૂર રહો. પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ, એને જોવાનું જાણવાનું તો દૂર રહો. એ તો આઉટ ઓફ ક્વેશ્ચન છે, એ તો એનો વિષય જ નથી, એ તો અહીંયા લેવાનો નથી, તો બંધ કરો. એક, દેવગુરુ આદિને જોવાનું તો દૂર રહો. હવે પોતાના દેવ ઉપકારી ગુરુ, ઉપકારી ગુરુ જે દેશના લધી આપે છે એના દ્વારા પોતે સમજે છે. એ ગુરુ એમ કે છે કે તું મારે સામે જોવાનું બંધ કરી દે, જો મારી સામે જોયા કરીશ તો તારો આત્મા તને નહીં જણાય એમ. કેમ કે જ્ઞાનનો ઉપયોગ છદ્મસ્થનો જ્યારે પરને વિષય કરે છે ત્યારે સ્વને જાણતો નથી એમ. દેવગુરુ આદિને જોવાનું તો દૂર રહો. સીધ આદિ પર્યાયને જોવાની આંખ પણ બંધ કરી દઈને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું આદિ પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે, એમ જણાય છે, એમ પ્રત્યક્ષ જણાય છે. કોઈને પૂછવાની જરૂર નથી કે ભાઈ પર્યાર્થિકની ન્યાય બંધ કરી દ્રવ્યાર્થિકની ન્યાય ઉઘડી તો આત્મા જણાશે કે નહીં. અરે પ્રત્યક્ષ જણાય એમ, પરોક્ષ નહીં પ્રત્યક્ષ. એમ ભાસે છે, એમ જણાય છે, એમ અનુભવમાં આવે છે. આહા, પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દઈને દ્રવ્યાર્થિક નયના ચક્ષુ વડે અવલોકનારાઓને તે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે. એટલે શું? એટલે કે એમાં પર્યાય વિશેષો એટલે કે ભેદો ભાસતા નથી, પણ એ વિશેષોમાં રહેલું જીવદ્રવ્ય ભગવાન આત્મા અનંત 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 પૂર્ણ શક્તિઓનો સાગર અખંડ એકરૂપ પ્રભુ છે તે ભાસે છે. લ્યો, આ ભાષા લાગે સાધારણ, પણ એનો ભાવ ભારે ગંભીર ઊંડો છે. આહા, આ પ્રવર્તનસાર નિયમસાર સમયસારની સી વાત કરવી! ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાંય છે? છે નહીં અને આ રીતે અંદર પુરુષાર્થ કરે એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે નહીં. અહીં કીધું ને કે તે બધું જીવ રહે છે એમ ભાસે છે, ભાસે છે એટલે જણાય છે, ભાસે છે પોતાને એટલે પોતાને પોતાનો આત્મા જણાય છે, પ્રાપ્ત થાય છે એમ અર્થ છે. અહો ધન્ય કાળ ધન્ય સમય બાપા, આવી વાત તમને સાંભળવા મળે છે કે તમને તમારો ધન્ય કાળ ધન્ય અવસર છે, આવી વાત સાંભળવા મળે કાને પડે. જાણવાનો નિષેધ, પરને જાણવાનો નિષેધ, પોતાના પરિણામને જાણવાનો નિષેધ, હવે એ કોણ કહી શકે? અજબ ગજબની વાત છે.
આમાં
વિરોધ થાય, આમાં વિરોધ થાય એવી વાત છે. એને જાણવાનું બંધ કર, જે ઉપકારી ગુરુ જેને ઉપદેશ આપ્યો એને જોવાનું બંધ. આ તો એકલે હાથે પોતે મંથન કરે ને તો બેસે એવું છે. આમાં કોઈનો તમે જો કોઈનો સાથ લેવા જાઓ તો તમે રહી જાઓ, આમાં કોઈનો સાથ લેવાય નહીં કે બીજાને સમજાવી ને પછી મને ટેકો આપે તો હાચું એમ નહીં. આમાં કોઈને ટેકાની જરૂર નથી, કદાચ કોઈ ટેકો આપનારો નીકળે તો ઠીક અને ન નીકળે તો ઠીક, એને અપેક્ષા નથી. બીજાની સાય ની બિલકુલ નિરપેક્ષ છે, પોતાને ખ્યાલ આવે.
કેટલા ભાવ નીકળી ગયા, ધન્ય કાળ ધન્ય સમય, કેટલો અંદર થી ઉછાળો આવ્યો,
કેટલો આશીર્વાદ. આશીર્વાદ વચન છે, ધન્ય કાળ ધન્ય સમય બાપા, તને આ વાત સાંભળવા મળે. આહા, પર્યાયને જોનારી દ્રષ્ટિને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જોનારા જ્ઞાન વડે, અર્થાત ઉઘાડેલા દ્રવ્યાર્થિક નહીં વડે, તે નારકપણું આદિ પાંચે પર્યાયોમાં રહેલા જીવ સામાન્યને, આહા, આ પાંચે પર્યાયોમાં રહેલો જીવ છે, હો છે તો પાંચ પર્યાયમાં, આત્મા બહાર તો છે નહીં, પરમા પરની પર્યાયમાં તો એ રહ્યો જ નથી. જો ખુલાસો કરે છે, પરમા પરની પર્યાયમાં તો એ રહ્યો જ નથી, વ્યવહારે પણ રહ્યો નથી. દેહ મન વાણીમાં તો આત્મા છે જ નહીં, પણ એ તો પોતાની પાંચ પર્યાયોમાં રહેલો છે. એવા જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષને નહીં જોનારા એ જીવોને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. અર્થાત આ રીતે જો જુએ તો જીવ દ્રવ્ય પાસે છે, જણાય છે એમ કહે છે, તને દર્શન થશે આત્મા. પ્રશ્ન, પણ પ્રભુ આ પંચમ આરો છે, નિકૃષ્ટ કાળ છે, છતાં તેમાં જીવ દ્રવ્ય પાસે છે? પ્રશ્નકાર શિષ્ય પ્રશ્ન કરે છે કે આવા કાળની અંદર પંચમ કાળમાં આત્માના દર્શન થઈ શકે? જેમ કે અરિયંતના દર્શન અટાણે ન થઈ શકે પંચમ કાળમાં, તો એમ આત્માના દર્શન થઈ શકે કે આત્માના દર્શન ન થાય? એમ પ્રશ્ન એમ છે. સમાધાન, પ્રભુ આરા ફારા કઈ આત્માને લાગુ પડતા નથી. આહા, તેને જ્યાં પર્યાય નહીં પણ લાગુ પડતી નથી ત્યાં આરાની વાત ક્યાં રહી? જો કે જાણવા માટે પર્યાય નહીં થી જોવાની વાત કરશે, પણ તે પછી કરશે જાણવા માટે, તો એ જાણવા માટેની વાત પછી આવશે, પેલા આદરવાની વાત છે. ઉપાદેય તત્વ ની વાત પેલી કરે છે, હે તત્વ ની વાત પછી કરશે. બેમાંથી પહેલી આ દ્રવ્યાર્થિક નહીં ની વાત લઈને પછી તેની વાત કરશે, પહેલા દ્રવ્યાર્થિક નહીં થી જોવાની વાત લીધી છે. પ્રશ્ન, અને ત્યારે જ પર્યાયનું સાચું જ્ઞાન થાય ને એમ ચાલુ વ્યાખ્યાનમાં કોઈ પ્રશ્ન કર્યો કે આત્માને જાણ્યા પછી જ પર્યાયનું સાચું જ્ઞાન થાય ને, એટલે એને સાંભળનારને પર્યાય યાદ આવી કે પર્યાય જણાશે તો ખરીને પછી સમજાણું,
હજી એને પર્યાયનો વિચાર ઉભો થાય છે.
એ જ કહું છું,
હજી એને પર્યાય જોઈ
છે. એમ પાછું એને શું કહ્યું કે આત્માને જાણ્યા પછી તો પર્યાય જણાશે ને, એટલે ગુરુદેવની વાત રાખી પણ પોતાની વાત આગળ કરીને રાખી કે પછી પર્યાય તો જણાશે ને, એટલે પર્યાય ને જાણવાની જ ભાવના રહ્યા છે, એ જ પક્ષ છે. હવે એનો ઉત્તર સાંભળો. ઉત્તર, જ્ઞાન ત્યારે સાચું એ વાત અહીં નથી. આત્માને જાણ્યા પછી પર્યાય ને જાણવું એ જ્ઞાન સાચી સાચું એ વાત અહીંયા છે જ નહીં. તે ક્યાં કથા માંડી અટાણે? હા, ટાંગ નાખી. એ વ્યવહારના પક્ષ વાળાને એમ થયું, હાય હાય આત્માને જાણ્યું, પણ આત્માને જાણ્યા પછી મારો આનંદ આવે, અતિન્દ્રિય આનંદ, સમ્યક દર્શન થાય, એ મને જણાશે કે નહીં? અરે કે એ વાત અહીંયા છે નહીં, સાંભળતો કરો. બહુ ઝીણી વાત છે.
આમાં તો ગુરુદેવ એમ ચેતવે છે, તમે સાંભળનારાઓ આ પ્રશ્ન કરે છે, એવી રીતે તમે પર્યાય નો પક્ષ ના કરો એમ કે છે આ સાંભળનારા ને પણ.
આનંદ તરફ ઉદાસીનતા
એમ કે છે કે આનંદ મને જણાશે કે નહીં, એ પહેલેથી કા કથા માંડી તે? આનંદ નો નાથ મને જણાય એ વાત કરો ને, એમ કેવું જોઈએ. આ તો એના જેવું થયું કે જન્મા પછી મરણ વખતે કેવી વિધિ છે. અરે પણ પેલા જન્મ તો દે દીકરાને, આવા તો દે ભાઈ, તું ક્યાં આ કથા? એમ ભગવાન આત્માને તો જોતો ખરો, પછી ઓલી વાત માંડ ને. પછી અમે કેશું, અમે જ કેશું. પણ એક વાત, વિષય જે ચાલે છે એ વિષયને ઘૂંટવા દે ને. એમ ગુરુદેવ એમ કહ્યું, તું વિષય ચાલે છે એને તું હું ઘૂંટું છું, તું એને સાંભળ. તું અત્યારે પર્યાય ને જાણવાની ક્યાં આગળ આ વાત કરે? અમે તો એને જાણવાનું તો બંધ કરીએ છીએ. અત્યારે ઉપદેશ તો એમ આપીએ છીએ કે પર્યાય ને જાણવાનું સરળતા બંધ કરી દે. તો તું કે છે કે દ્રવ્ય ને જાણ્યા પછી તો પર્યાય જાણશે કે નહીં? આ નિશ્ચયપૂર્વક તો વાર આવશે કે નહીં? હવે નિશ્ચય તો પ્રાપ્ત કરવો નથી, અને વ્યવહારની વાત આવી. બહુ ઊંચા પ્રકારની વાત કરે છે, ઘણી ઊંચા પ્રકારની છે.
ગાથા આપણે કાઢીને આપ્યા, ભૂકો છુપાવવાનો મેળ કર્યો, એ પણ બહુ ઉત્તમ વાત થઈ. આ શાસ્ત્રો માંથી કાઢું, આટલું જે પ્રવચન થયા છે એમાંથી આ કાઢીને આ બાઈને 5 મહિના પહેલા આ લાલચંદભાઈ ગાથા કાઢી, ચેપો મંગાવી, ત્યાં બુક છપાવી, એટલે બાઈ આવેલી ચર્ચા થઈ રહી છે 5 મહિના પહેલા.
ઉત્તર, જ્ઞાન ત્યારે સાચું એ વાત અહીં નથી. અત્યારે ચાલુ વિષય છે એમાં એ વાત નથી, પણ જ્ઞાન જે દ્રવ્યને જુએ છે એ સાચું છે. પાંચે પર્યાયોમાં રહેલું જે અખંડ એકરૂપ તત્વ છે તે જીવ દ્રવ્ય પોતે છે એમ જોનારું જ્ઞાન સાચું છે. વજન અહીં છે કે તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. આ હા હા, અને પછી તો પર્યાય ભાસે છે એમ પણ કહેશે, પર્યાય નહીંથી પર્યાય ભાસે છે એમ પણ કહેશે. પણ એ તો એનું જ્ઞાન કરાવવા માટે છે. અહીં તો આ દ્રવ્યાર્થિક નહીંથી જોવાનું પહેલા ઉપાડ્યું છે. પ્રભુ, તારી 5 પર્યાયોમાં તો રહેલો છો, છતાં તે પર્યાયોને જોવાની આંખ બંધ કરી દઈને તું વસ્તુ જે છે તેનું ઉઘાડેલા દ્રવ્યાર્થિક નહીંના જ્ઞાન વડે અવલોકન કર, ત્યારે તને ભાસશે, જણાશે કે આ બધું જીવ દ્રવ્ય છે. આખો પરમાત્મા અનંત અનંત શક્તિઓનું અભેદ એકરૂપ આ બધું જીવ દ્રવ્ય છે ને, એનો હવે ખુલાસો આવ્યો. આ બધું જીવ દ્રવ્ય છે ને, બધું જીવ દ્રવ્ય એનો ખુલાસો હવે આવે છે. બધું એટલે શું? આખો પરમાત્મા અનંત અનંત શક્તિઓનું અભેદ એકરૂપ સ્વરૂપ તને એક પણ જણાશે. આવી વાત હવે અજ્ઞાની જીવો શાંતિથી ધીરજથી વાંચે, વિચારે નહીં અને બૂમો પાડે કે એકાંત છે, એકાંત છે. ભાઈ બાપુ, તેના પરિણામ આવશે હો. ભાઈ, પરિણામ તો સત્ય જેવા હશે તેવું આવશે, અસત્ય તો અસત્યના તો અસત્ય પરિણામ આવશે. ફળ અસત્યના તો અસત્ય પરિણામ એટલે ફળ આવશે. અસત્યની સેવા કરીશ તો ફળ સત્ય આવશે, ખોટા ફળ આવશે. કહે છે, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા. જોયું, ભલે વિશેષને જોવાની આંખ બંધ કરી દીધી પણ આ જીવ વિશેષ રહિત છે એમ નથી. જીવ છે તો વિશેષમાં રહેલું સામાન્ય. ગજબ વાત છે ભાઈ. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એટલે કે પરના જાણવામાં તે રહેલો છે એમ નથી, પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. લ્યો, આ રીતે સંધિ કરીને કહે છે, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા. ખુલાસો કરે છે કે જ્યારે સામાન્યનું અવલોકન થાય છે તે વખતે વિશેષ પર્યાય જણાતી જ નથી. બિલકુલ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે. જાણે છે પર્યાય દ્વારા, પણ પર્યાય દ્વારા આત્માને જાણે છે. પર્યાય દ્વારા પોતાની પર્યાય જે દ્રવ્યને જાણે છે, પર્યાય પર્યાયને જાણતી નથી, પણ પર્યાયનો વિષય જે ઉપાદેય છે એટલું જણાય છે. બસ કે આ હું છું. પર્યાય એમ કે છે કે આ હું છું. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા 41 પાના સુધી છે આ વિષય, પછી વિષય બદલશે. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા. જુઓ, અવલોકનારી છે તો પર્યાય, પણ અવલોકે છે દ્રવ્યને. ખુલાસો કરે છે, અવલોકનારી છે તો પર્યાય, પણ એ અવલોકે છે પોતાના શુદ્ધાત્માને, દ્રવ્યને. સમયસાર ગાથા 320 ની જયસેન આચાર્યની ટીકામાં છે ને કે જે સકલ નિરાવરણ એટલે સર્વથા નિરાવરણ, સકલ એટલે સર્વથા, નિરાવરણ એટલે જેમાં આવરણ નથી, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તેજ હું છું એમ પર્યાય જાણે છે. કેમ કે આવું દ્રવ્ય હું છું એમ જાણું દ્રવ્યને તો છે નહીં, એવું કાર્ય ક્રિયા દ્રવ્યમાં નથી થતી. એમ જાણવું કાર્ય દ્રવ્યને તો છે નહીં, પર્યાયમાં જાણવું એટલે કાર્ય થાય છે. તેથી પર્યાય એમ જાણે છે કે આ હું છું, નિજ પરમાત્મ દ્રવ્ય તેજ હું છું, ભલે વિશેષોમાં રહેલો છું પણ છું આ એમ પર્યાય જાણે છે. અહીં પણ એ જ કહે છે કે જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવદ્રવ્ય એમ ભાસે છે. લ્યો, ત્યાં 320 ગાથામાં જે કહ્યું છે એ અહીં છે, બધે એક જ વાત છે. જોનારી પર્યાય પાનું 36 ચલો પારો. જોનારી પર્યાય, ઉઘડેલી જ્ઞાનની પર્યાય, પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને જુએ છે. પર્યાય નહીં તો બિડાઈ ગયો છે, બંધ થઈ ગયો છે, એટલે ઉઘડેલા જ્ઞાન વડે, દ્રવ્યાર્થિક નહીં વડે જોતા આહા, 2-3 લીટીમાં તો કેટલું નાખ્યું છે ભાઈ. કેવળીના કેળાયતો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અપાર ઉંડપ છે. ભગવાનના તો વિરહ પીડા, પણ આ વાણી રહી ગઈ આહા. આ વાણીએ ભગવાનના વિરહ ભૂલાવ્યા છે. કહે છે, જુઓ, ઈ એમ કે છે ભાઈ, કેવળીના કેળાયો તો એવા આ દિગંબર સંતોની વાણી કોઈ અપાર ઉંડપ છે. ભગવાનના તો વિરહ પીડા, પણ આ વાણી રહી ગઈ એમ. આપણને અત્યારે ગુરુના વિરહ પીડા, પણ એની વાણી રહી ગઈ. હે આહા, આ વાણીએ ભગવાનના વિરહ ભૂલાવ્યા છે. આ ગુરુદેવની જે વાણી છે એને અત્યારે બધા આપણે વિરહ ભૂલાવી દઈએ એવી વાણી રહી ગઈ. કહે છે, પર્યાય નહીં બંધ થઈ જતા અંદર જે એક રૂપ અંતઃ તત્વ છે તેને જાણનારું જ્ઞાન ઉઘડી ગયું છે. જયારે પર્યાય ઉપર દ્રષ્ટિ હતી ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન અસ્ત થઈ ગયું હતું, અનાદિથી દ્રવ્ય દેખાતું
નતું,
દેખાય જ નહીં ને એ પ્રમાણે. પણ હવે જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું એટલે ત્યાં સ્વને અંતઃ તત્વને અવલોકવાનું જ્ઞાન ઉઘડ્યું છે. તે ઉઘડેલા જ્ઞાન વડે જોવામાં આવે છે ત્યારે વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા આહા છે અંદર. એટલે આ શાસ્ત્રમાં છે, આ શાસ્ત્રના શબ્દો મેં કહી છે, એમ છે અંદર. જો તમે શાસ્ત્રોમાં એમ શ્રોતાઓને કહે છે અંદર છે કે નહીં અંદર પુસ્તકમાં, કે જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. આહા ભગવાન, આ તો ભાગવત કથા છે, ત્યાં શેના ગર્વ કરવા, એની અગાધતા આગળ જાણવાના શું ગર્વ કરવા. આ સંતો જ્યારે એની વ્યાખ્યા કરતા હશે ત્યારે એની વ્યાખ્યાનો પાર ન મળે. આહા ભાઈ, ભગવાને જોયું તેના અનંતમાં ભાગે દિવ્યધ્વનિમાં કહેવાયું, અને જે કહેવાયું એટલું તો જીલાણું પણ નથી. આવે છે ને કે મુખ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારઈ રચી આગમ ઉપદેશઈ ભવિક જીવ સંશય નિવારે. આહા દિવ્યધ્વનિ અનુસાર આગમમાં આવેલી આ વાત છે, અને તે જેણે અંદર જાણી છે તેને સંશય રહેતો નથી. દ્રવ્યને જાણનાર ઉઘાડેલા જ્ઞાન વડે જ્યાં વિશેષોમાં રહેલા શુદ્ધ સામાન્ય જીવને ભાળ્યો ત્યાં સંશય રહેતો નથી, મિથ્યાત્વ રહેતો નથી, સમ્યક દર્શન થઈ જાય છે, નિશંક થઈ જાય છે કે મારો આત્મા જેવો આજ મને અનુભવમાં આવ્યો એવો જ છે, મને એમાં કઈ શંકા નથી. એમ મિથ્યાત્વનો કોઈ અંશ રહેતો નથી. નિશંક થયો પછી આમ હશે કે તેમ હશે એ સંશય નહીં, વિમોહ નહીં, વિભ્રમ નહીં, કાંઈ નહીં. અહીં વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને એમ અનેક જીવ લીધા છે ને, શું કહ્યું, એ જીવોને બહુવચન, પંચમ કાળમાં એકને સમ્યક દર્શન થાય એમ નહીં, ઘણા જીવો આ પ્રકારે જો અવલોકન કરશે તો એને સમ્યક દર્શન થશે. જીવો બહુવચન લીધું છે, જીવને નહીં જીવોને, આવા જીવોને એ જીવોને એમ અનેક જીવ લીધા છે ને, જીવને એમ એક વચન નથી પણ એ જીવોને એમ બહુવચન લીધું છે. મતલબ કે પર્યાય ચક્ષુને બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થી જ્ઞાનથી જે જુએ, જે કોઈ જેટલા આત્માઓ જુએ તેવા અનેક જીવોની વર્તમાન પંચમ કાળમાં સંભવિતતા છે. જુઓ આ પંચમારાના સંત પંચમારાના શ્રોતાઓને આમ વાત કહે છે એમ કે પંચમ કાળમાં પણ અનેક જીવો આમ પોતાના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને જોશે, અવલોકશે. શ્રોતાને એમ કહેતા નથી કે તારાથી આ નહીં થાય, માટે મને ન સમજાય એ વાત મૂકી દે. પ્રભુ પર્યાય છે તેને પણ જ્યાં જોવાનું બંધ કરવું છે ત્યાં આ ન જાણું, આ ન જાણી શકું એ પ્રશ્ન જ ક્યાં છે? પર્યાયને જોવાનું જ્ઞાન સર્વથા બંધ કરીને જ્યાં દ્રવ્યને જોવાના ઉઘાડેલા જ્ઞાન વડે જોઈશ ત્યાં તને આખો ભગવાન ભળાશે, તારા ભગવાનનો તને ભેટો થશે, એ ભગવાન છાનો નહીં રહે, તને દર્શન થશે. જાય ક્યાં? પ્રાપ્ત થાય જ. આહા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને એમ બહુવચન કહીને પંચમારાના સંત પોતાના પંચમારાના શ્રોતાઓને એમ કહે છે કે ભગવાન તો વિશ્વાસ લાવ, તારામાં અનંત સામર્થ છે, અનંત અનંત પૂર્ણ વીર્યથી ભરેલો તું ભગવાન છો, અતિન્દ્રિય સુખામૃતથી આનંદથી ભરેલો તું સાગર છો. ભગવાન આ પુરુષ સ્ત્રી કે નપુષક તે તું નથી, માટે તું શરીરને ન જો, आकृति ने न जो, पर ने न जो, अरे ए बाहर मा तो क्या तारे जो मुझे, पण ए बधा जे तारी पर्याय मा जणाय छे राजेश, ए बधा जे तारी पर्याय मा जणाय छे ते पर्याय ने जोवानी तारी पर्याय आंख ने बंद करी दे।
અરીસામાં જે મોટર
દેખાય છે એને બંધ કરી દે, બસ અરીસાની સામે તું જો અને તને મોટર જણાય છે, એ મોટર જણાતી જ નથી, જો તને મોટર જણાતી હોય તો એ ભ્રાંતિ છે, તને અરીસો જણાતો નથી મોટર જણાય છે, એક વાત। બીજી વાત કરે છે કે જે અરીસામાં મોટર જણાય છે એવી સ્વચ્છતા જણાય છે અરીસાની પર્યાય, એને પણ જોવાનું બંધ કરી દે તો તને આખું દળ એની પાછળ રહેલું છે, કેમ કે આ પર્યાય તો પલટશે પણ પર્યાય ની પાછળ જે દળ છે એને જોઈ લેતું, હા એવું ને એવું છે, એમાં ફેરફાર ન થતો। આ પર્યાયમાં તો ફેરફાર થાય છે, નિમિત્ત જેવું મોટર ને બદલે કોઈ માણસ આવ્યો તો માણસ દેખાશે, એટલે પર્યાય ફરી, સમજી ગયા, એની સ્વચ્છતાની પર્યાય તો ફરે છે, ઈ પર્યાયમાં પરપદાર જણાય છે એવી દર્પણ ની પર્યાય ને જોવાનું બંધ કરી દે, એક। અને જે પર્યાયમાં આખું દળ જણાય છે એ પર્યાયને જોવાનું બંધ કરી દે અને દળને જોઈ લે, એમ અહીંયા એમ કે છે કે પરને જોવાનું તો બંધ કરી દે પણ પરપદાર્થ જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે એને જાણવાનું બંધ કરી દે। ઉપરાંત કહ્યું કે જે સિદ્ધ પરમાત્મા તારી પર્યાયમાં જણાય છે એ પર્યાયને જાણવાનું બંધ કરી દે। ઉપરાંત જે પર્યાય ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે છે એ પર્યાયને જાણવાનું બંધ કરી દે,
બાકી દ્રવ્ય
ત્યારે એકલું દ્રવ્ય રહે, બીજું કઈ નહીં જણાય,
આવી બધું નીકળી ગયું,
અંદરમાં લઈ જવાની
વાત, ખેત ખેત લઈ જવાની વીર્ય બળવાન હોય તો કામ કરી જાય, એવું છે કામ કરી જાય,
એ તો આ પુસ્તક